ब्राह्मणादी करू ना मुश्किली हो गूंज हो कोरडो हो प्रश्न हो तेना उकेल जड़ी गया छे એવું નિષ્ઠાત્મક રીતે વલણ આપણું લેવું આપણે શીખાડે. હવે એવું કરનારા એવી સ્થિતિ માનસિક જેવી થઈ હોય કે એવું કહીને એ ભાવમાં રહીને એકાગ્રતા તેમાં થાય એવી જેની સ્થિતિ જે જીવની હોય તેને માટે બરાબર છે. બાકીના માટે રિયાલિસ્ટિક નથી કારણ કે એનો ઉપાય જડી ગયો નથી.
એને
ઉપાય જડ્યા સિવાય એમ કેવું મને ઉપાય જડી ગયો છે એ પણ રિયાલિસ્ટિક નથી. પણ જેને એવી એકાગ્રતા કેળવાઈ ચૂકેલી છે જીવતી જાગતી ચેતનવંતી છે તે એવી રીતે પોતાના લક્ષ્યને ભગવાનમાં પરોવી અને એમ કે એટલે બુદ્ધિ ભગવાનનું સ્વરૂપ છે. આપણા આધારમાં એટલે કે આપણા શરીરની અંદર આપણા ભગવાનની ચેતનની નજીકનું કોઈક અંગ હોય તો બે છે બુદ્ધિ અને પ્રાણ. એ પ્રાણ જેને તેને સ્પર્શે તેના રૂપ થઈ જાય છે એટલે એ ચેતનનું સ્વરૂપનું લક્ષણ છે અને બુદ્ધિ છે તેના બધા પાસાઓને યોગ્ય રીતે સમજાવે છે. એટલે બુદ્ધિ અને પ્રાણ એ બે ચેતનની નજીકના અંગો આપણામાં છે એટલે બુદ્ધિ પણ એ ભગવાનની છે. એટલે આપણે હજી વખત એમ માનીને કે ભગવાન તું જ છે અને તું જ બધા ઉકેલ કરે છે. હું મારી બુદ્ધિ વડે કહીને ઉપાયો શોધું છું એમ માનવું એ બરાબર નથી કારણ કે આખરે તો બધાનો આધાર તું જ છે. આખો પૃથ્વી બ્રહ્માંડ આ બધાનો આધાર સાચે સાચ ખરેખર રીતે તો તું જ ને મારી બુદ્ધિમાં પણ તું પ્રકાશ પાડનારો છે ઉપાય પણ તું જ બતાવનારો છે. દાખલા તરીકે મારે ધુમાધાર ધોધમાં ગુરુ મહારાજે હુકમ કર્યો કે ધોધની સમા ઉખાડીને ડાબી બાજુ ઉપા જેવો હતો ના એક તો બધો ધોધ પડે એટલે એના બધા ફોરાન કેટલે બધે દૂર સુધી ઉડે અને ભયંકરતા લાગે આપણને એ ધોધની વચ્ચે ડાબી બાજુ એક બાજુ ઉપાય જેવું હતું તેમાં બેસવાનું હુકમ. હવે કોઈ ઉપાય તો ચડે ને તો પછી મેં પ્રાર્થના કરી કે પ્રભુ બુદ્ધિ તું જ છે અને ઉપાય બુદ્ધિ દ્વારા જ સૂચે છે કે તું જ ઉપાય મને બતાવનારો છે ઉકેલ પણ તું જ કાઢનારો છે હુકમ પર તે જતો છે મારે બેસવાનું નિશ્ચય પણ પાકો છે તારી કૃપા છે અને મને આ ત્યાં સાધન આપ્યું છે તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું છે. એક તો મારે આ ભાઈની ખાતરીમાં થઈ જાય અને બીજું આવા જેના અવાજ વડે કરીને એ માત્ર એકાગ્રતા સતાઈ જાય એવી એક પ્રકારનો અવાજ છે અને એમાંથી જે સંગીત નીકળે છે એ સંગીતની મોજ આનંદ માની શકાય અને એના ભાવમાં રહીને તારી કુદરતની જે વિવિધતા વિસ્તાર અને કળા સૌંદર્ય છે એનું આર્ધ પરખી શકાય એ અનુભવમાં એ અનુભવનું પ્રાગટ્ય થવાને માટેનો આપે મને ઉપાય બતાવ્યો છે આ ગુફાઓ બેસવાનો એ તો તરત જ મોટો ઉપકાર મારા પર છે કે આવું ત્યાં બુદ્ધિની રીતે જીવદશાની રીતે કપડામાં કપડું આકડામાં આકડું અને મુશ્કેલમાં મુશ્કેલ કર્મ છે એવું લાગે પણ તારી જેટલી મોટી કૃપા કે આવો મને અચિંતો ભૂસકો મરાવવાનો કૂદીને પાર જવાનો આ એક મોકો માર્ગ આપ્યો એ તારી કેટલો બધો ઉપકાર મારા પર છે અને આખરે તો બુદ્ધિ તું જ છે અને બુદ્ધિનો પ્રકાશ પાડનાર પણ તું છે ઉકેલ આપનાર ઉપાય સુધારનાર પણ તું છે એટલે આનો પણ તું સુધાર છે એવું નિશ્ચય છે એમ હું કરું પ્રાર્થના એ પ્રાર્થના મને રિયલિસ્ટિક લાગે આપણે એમ કહીએ કે મને ઉપાય સૂજી ગયો છે એ પ્રભુ તારો આનંદ ઉપકાર છે અને આનો ઉપાય મને સૂજી ગયો છે એવું કોણ કહી શકે કે જ્યારે જેની એવી એકાગ્રતા સતાઈ ગઈ છે અને જેનું લક્ષ્ય ભગવાનમાં એક ધારું એકાગ્રપણે ચોંટી જાય છે એમ કહેવાથી છે એવા ભાવ પ્રગટવાથી છે અને એ ભાવની એકાગ્રતા લીધે મનાજીકરણ ને એટલું બધું શાંત સ્વસ્થ થઈ જાય છે. અને સ્વસ્થ થવાને લીધે કારણ કે જે પ્રોબ્લેમ કે જે કઈ ગુંજ કે પ્રશ્ન આવ્યો એ સબકોન્શિયસ માઇન્ડ ની અંદર રહે છે કે જતો નથી રહેતો. તે જયારે આવી સ્વસ્થતા તટસ્થતા જન્મ છે આપણા મનાદીકરણમાં ત્યારે સબકોન્શિયસ માઇન્ડ ની અંદર પડેલો પેલો પ્રોબ્લેમ એનો ઉકેલ બતાવી દે છે બુદ્ધિ દ્વારા. આખરે તો ભગવાન જ છે. તે એવી જેની સ્થિતિ થયેલી છે તેને માટે આપણા હતા બરોબર. પણ સામાન્ય જીવને માટે એમ એને કહેવું કે મને ઉકા જડી ગયો છે એ રિયાલિસ્ટિક હકીકત નથી. એને માટે તો એમ કહેવું છે કે બુદ્ધિ પણ તું જ છે, પ્રકાશ આપનાર પણ તું જ, ઉપાય સુધારનાર પણ તું જ, ઉકેલ કાઢનાર પણ તું જ. આ ગુ છે આ પ્રોબ્લેમ વાળા જે છે એ પ્રભુ એમાં તું પ્રકાશ પણ પાડશે જ. એવો મારો આટલા બધા જીવનના પ્રસંગોના અનુભવ પરથી કારણ મારો આત્મવિશ્વાસ જીવતો થઈ ગયેલો છે. ના આનો પણ તું ઉપાય મને ચોક્કસ બતાવવાનો જ. એવી રીતે એ પ્રાર્થના કરે ભગવાનના તો એ વધારે રિયાલિસ્ટિક છે. અને હું ઘણી વાર પ્રાર્થના અમારી ચોપડી થપા તમે આખું પ્રકરણ કદાચ આવશે ખરું. હા મેં તો પ્રાર્થના સવારથી ઉઠીએ કે આપણા શરીરના અને વ્યવહારના પ્રત્યેક કર્મ વખતે પ્રાર્થના કરવાનું અને તેના શ્લોકો પણ લખેલા છે કે જમતી વખતે પેશાબ કરતી વખતે મળી વિક્ષેપ વખતે એવા દરેક બધા પ્રાર્થનાઓ ન કર્યા કરી દેતી. અને કંઈ પણ પ્રોબ્લેમ આવે સંસારિક હોય કુટુંબનો હોય જાહેર સમાજ સેવામાં હોય મારા પોતાના કર્મ જે મને મળેલું પ્રાપ્ત કર્મ છે તેમાંથી ઉપજેલા એવા હોય ત્યારે ત્યારે પ્રાર્થનાનો ઉપયોગ મેં કરેલો છું. પણ એવી રિયલિસ્ટિક રીતે તો મને ઉપાય સૂજી ગયો છે જડી ગયો છે. ઇનફેક્ટ તો જડ્યો હોય નહીં પણ આપણે એવું નિશ્ચયાત્મક વલણ લઈએ એવું દ્રઢ નિશ્ચયાત્મક વલણ એવી એકાગ્રતા જેની કેળવાય છે તેને માટે બરાબર છે. બાકીના માટે બરાબર નથી. એ ભ્રમણા ભ્રમણામાં રહે એને ઉપાય કદી ચડે નહીં.
એના આર્ટિકલમાં તો એને લખ્યું છે કે જેને આ પ્રયત્ન ના કર્યો એને કરી જોવા જેવું છે.
હા એ કરી જોવા પણ જયારે એકાગ્રતા થાય ત્યારે
અરે એટલે
એકાગ્રતા જો એના મૂળમાં ના હોય તો નહીં થાય
કશું. એનો એના પોતાના જીવનનો આશ્વાસ
હા એ બરોબર.
મેં કહ્યું છે કે તમારે બધારે આવું જયારે બહુ ભયંકર આવી જાય ત્યારે શાંત થઈ અને
હા શાંત થઈ હું જ વસ્તુ
એટલે એમાંથી ઉકેલ જડી આવ
જડી આવું ઉકેલ તો
આપને કેટલીક વાર આ અમુક જાતનું ડિપ્રેશન આવે એ આવે તે બહારનો સાયકિક પોસ્ટિવ એમાં
ના અંદર ને બહાર એવું છે ખરેખર જેની મનાદીકરણ ભગવાનની ભક્તિમાં કહેવાયેલા છે એને બહારના વાતાવરણ સ્પર્શતું નથી. એને નહીં સ્પર્શે કારણ એ તો ઇનકાર કરી શકે એને એવી સ્થિતિ માને છે. સામાન્ય માણસ જે હોય સામાન્ય જીવો એને પોતાના જે ચિત્તમાં પડી રહેલા સંસ્કારો છે તેની પણ અસર છે અને બાહ્ય આ વાતાવરણની અંદર અનેક પ્રકારના અનેક જીવોના વૃત્તિઓ વિચારોનું મોજાઓ છે અને મોજાઓ પ્રત્યેક જીવને સ્પર્શે છે અને જેને જીવી જેવા જેવા પ્રકારની ભૂમિકા જેવા ભૂમિકાના વિચારો અને વૃત્તિઓના આંદોલનો એને સ્પર્શી જાય છે. દાખલા તરીકે એક માણસ છે એક વખતે દિવસમાં તો ઘણા પ્રકારના મૂળ તેને થયા કરે ઘણી વૃત્તિઓ ટેન્ડન્સી જાગ્યા કરે તો જે વખતે જે ટેન્ડન્સી જાગી હોય એના પોતાનામાં એ પ્રકારના આ વાતાવરણની અંદર વિચારો વૃત્તિઓના આંદોલનો છે જ એ આંદોલનો એને સ્પર્શે તે વખતે પેલી જે ટેન્ડન્સી જે પ્રકારની થઈ હોય
પોતાની અંદરથી
પોતાના અંદરમાં પહેલા
એને પેલું
તેને પેલા
સ્પર્શીને વધારે
હા એટલે કારણ કે ઇનકાર કરી શકે એવી સ્થિતિમાં નથી. એ સમજી એમ શક્યો નથી કે આ આંદોલનો બહારથી આવ્યા છે આ બહારથી આવ્યા અને આ સ્પર્શમાં આવ્યા એવી એને પાસે આકલન કરવાની શક્તિ છે. એટલે એ સમજે સામાન્ય જીવ સમજી શકતો નથી. પણ જેવું આંતરિક છે આપણે ટેન્ડન્સી વૃત્તિઓ બધી અંતરમાંથી જાગે છે, ચિત્તના સંસ્કારોમાંથી, એ પ્રમાણે બહાર છે. એટલે બહાર છે એ અનેક પ્રકારના જીવોના જુદા જુદા પ્રકારના જીવો છે, એ જીવોના વૃત્તિ વિચારો વગેરે બધું હોય છે. એટલા માટે અસલના વખતમાં કહેવાતું કે સાધના માટે દૂર દૂર વસ્તી જ્યાં ના હોય ત્યાં દૂર જવું, કારણ કે આ વાતાવરણની અંદર જે ફેંકાયેલા વિચારો વૃત્તિઓ જે છે તેનું જોર અમુક માપના એરિયા સુધી જ રહી શકે છે. કારણ કે એ વિચારોની પાછળ જે બળ છે તે બળ જેને આત્મા જાગી ગયો છે તેનું બળ જુદા પ્રકારનું, જે સામાન્ય જીવ છે એનો વાતાવરણમાં રહે ખરા વિચારો વૃત્તિઓ બધા વાતાવરણમાં રહે ખરા પણ દૂર દૂર સુધી નહીં જઈ શકે. એટલે એ ભારત જંગલમાં કે દૂર વાગે વસ્તીથી 50-60 માઇલ દૂર એવા આવીને તો તે ઠેકાણે એકાંતમાં એ વિચારો વૃત્તિઓનું જોશ ગણું નબળું બિલકુલ નહીં. અત્યારે અહીં છીએ આપણે વસ્તીમાં તો શહેર ગામડામાં કે શહેરમાં આવીએ એના કરતા વિચાર અને વૃત્તિઓનું જોશ આ સ્થળે ઓછું, અને શહેરમાં અને ગામડામાં જ્યાં વસ્તી ઘણી છે ત્યાં એનો જોશ ઘણું વધારે, વાતાવરણની અંદર એના વિચારો વૃત્તિઓ જીવના જુદા જુદા પ્રકારના અને જે જે પ્રકારની ટેન્ડન્સી જે જીવને જે કાળે ઉઠી તે પ્રકારના મોજાઓ અને એને સ્પર્શે. પણ એનું મૂળ અંતરમાં છે, બાહ્ય છે માત્ર ને બાહ્ય તો એના પોતાના વૃત્તિઓ જે જાગે છે, ટેન્ડન્સી જે જાગી વલણ જાગ્યું તે પ્રમાણે એનો બહારથી એને સ્પર્શે બહારના આંદોલનો. તો તેવી રીતે ત્યાં પણ સારું ને નરસું બે છે, આ વાતાવરણમાં આપણને મદદ કરી શકે એવા પણ વિચારો વૃત્તિઓના વલણો છે. એટલે ત્યાં પોઝિટિવ એન્ડ નેગેટિવ બી તત્વો છે આમાં આ વાતાવરણ. તો આપણે એમ કહીએ કે ભગવાન તું ઉપાય મને બતાવજો, એ જાતના વલણમાં આવીએ, એપ્રોચમાં રિયાલિસ્ટિક એકાગ્રતાવાળા પ્રાર્થનાના ભાવ સાથેના આવા એપ્રોચમાં આપણે આવીએ ત્યારે બહારના વાતાવરણમાં એ વાત એ છે જ, એ છે એ આપણને સ્પર્શે છે, એટલે આપણી બુદ્ધિને ઉપાય શોધી.